એનો પ્રયત્ન શું હોય છે કે એ મારે આત્માની આરાધના પૂજા વખતે પણ ભાવના અંદરમાં શું રહે છે કે આ વિતરાગી ભગવાન જેવા મારે થવું છે. કાળસેનો છે પૂજાનો સ્વભાવનો ભાવના અંદરમાં બીજી કરે જેવી રીતે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ એ કાળસેનો છે સ્વભાવ છે કે નહીં. શાસ્ત્ર અભ્યાસમાં સ્વભાવ થાય છે ને તો સ્વભાવ શાસ્ત્રનું પ્રયોજન છે કે વિતરાગતા શાસ્ત્ર પ્રયોજન. શાસ્ત્ર નો અભ્યાસ કરતા ક્ષોપસમ ધારણા જ્ઞાન થાય છે તો ધારણા જ્ઞાન એનું પ્રયોજન છે કે અનુભવ છે એનું. કાળ ભલે સ્વભાવ ન હો કાળ ભલે ધારણા જ્ઞાન નો પ્રયોજન એને કરવું જોઈએ. તો કરોડો ઉપાયો કરીને પણ ગમે તેમ કરીને પણ તે ભેદજ્ઞાનને હૃદયમાં આત્મામાં એને ધારણ કરવું જોઈએ, પ્રગટ કરવું જોઈએ. ગમે તે ઉપાય ગમે તેમ કરે એને શું કે કોઈને વસ્તુ લેવા મોકલીએ કોઈ કે મળશે નહીં મળશે તો શું કે બાય હુક ઓર ભલે આપણે અહીંયા કઈ ખરાબ પ્રયત્ન નથી બહારમાં જે હોય અહીંયા તો એમ કહેવાનો હેતુ શું છે ગમે તેમ કરીને એટ એની કોસ્ટ જેને કહે ને ગમે તે વિચારતો નહીં એમ આ સમ્યક દર્શન જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું છે સસ્તામાં મળે તો ને સ્વભાવ કરીને મળતી જતો હોય તો લેવું છે ને આપણને કેવી રીતે લેવું છે ગમે તેનો પુરસાદ જોશે હું આપીશ હું પુરસાદ કરવા તૈયાર છું પણ મારે સમ્યક જ્ઞાન જો એમ ના કરું કે મને સસ્તામાં કોઈ આપી દો સસ્તામાં લેવા જશું તો ઠગાયા વિના રહેશું નહીં. કરોડો ઉપાયો કરીને તે ભેદજ્ઞાનને પોતાના આત્મામાં પોતાની પરણતીમાં તેને પ્રાપ્ત કરવું જોઈએ. તે ટાઈમ થઈ ગયો આગળ લેશું. કેવળ જ્ઞાન થી અધિક જ્ઞાન કોને છે કે એને જાણી લીધા તો એવું પણ શક્ય નથી. કેવળ જ્ઞાન જ એમ છે કે એના જ્ઞાન ની બહાર ક્યાંય રહેતું જ નથી. અને ગુરુદેશિત એટલા માટે કહેતા કે આ જગતમાં જીવના અનંત ગુણ માંથી એક જ્ઞાન ગુણ અને જ્ઞાન ગુણ ની પણ એક કેવળ જ્ઞાન ની પર્યાય એનું અસ્તિત્વ જો એક સ્વીકારશે તો બસ છે. એના માટે એક કેવળ જ્ઞાન ની પર્યાય ને જો સ્વીકારશે તો શું સિદ્ધ થશે. કેવળ જ્ઞાન ની પર્યાય ને સ્વીકારતા જ્ઞાન ગુણ સિદ્ધ થાય છે, જ્ઞાન ગુણ ને સિદ્ધ કરતા આત્મા સિદ્ધ થાય. અને એ કેવળ જ્ઞાન માં શું જણાય છે આખું લોકાલોક જણ એક પર્યાયના સ્વીકારમાં બધાનો સ્વીકાર આવી જાય છે. કારણ કે કેવળ જ્ઞાન ની કેવી તાકાત છે બધાને જાણવું. તો બધાને જાણવું એટલે કોને જાણવું કે આખા લોકાલોક ને વિશ્વ ને. એક કેવળ જ્ઞાન નો સ્વીકાર કરે તો કેવળ જ્ઞાન માં જણાતા એ બધા પદાર્થોનો પણ એનો સ્વીકાર સ્વયં સાથે આવી જાય છે. તો કોઈ એ માને છે કેવળ જ્ઞાન અપેક્ષિત ધર્મને ન જાણે તો તે અસત્ય છે. વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે છે પરંતુ સર્વને ન જાણે. કેવળ જ્ઞાન કોને જાણે છે પોતાના આત્માને જાણે પર પદાર્થને જાણતું નથી. એમ કોઈ કે અનંત પોતાના આત્માને જાણે પરંતુ સર્વને પરને ન જાણે એવું માનવું તે પણ ન્યાય વિરોધ છે. પરને ન જાણે એવું નથી. કેવળ જ્ઞાન એટલે શું સ્વપર પ્રકાશક સ્વભાવનું પૂર્ણ થવું. તો સ્વનું પણ જ્ઞાન આવે છે પરનું પણ તેમાં પૂર્ણપણે જ્ઞાન આવી જાય છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાંત સ્વરૂપ પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. કેવળી ભગવાન કેવા છે સર્વજ્ઞ બધાને જાણનાર હોવાથી અનેકાંત સ્વરૂપ કોણ છે દરેક વસ્તુ. દરેક વસ્તુ કેવી છે અનેકાંત સ્વરૂપ. એનો અર્થ શું સ્વથી અસ્થિ છે પરથી નાસ્તિ છે. દરેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે પર્યાયથી અનિત્ય. દરેક પદાર્થ કેવી છે અનેકાંત સ્વરૂપ છે. અને અનેકાંત સ્વરૂપ વસ્તુ છે એને જે કહેવાની સિસ્ટમ પદ્ધતિ તેનું નામ શું છે ચાદવાદ છે. વસ્તુ અનેકાંત સ્વરૂપ છે અને અનેકાંત સ્વરૂપ વસ્તુને કહેવાની જે સિસ્ટમ છે જે એની વિધિ છે તેનું નામ શું કહેવાય છે ચાદવાદ. તો અનેકાંત સ્વરૂપ દરેક પદાર્થને દરેક વસ્તુને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે. આ સંસારમાં સમ્યક જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ વસ્તુ નથી. જગતમાં ક્યાંય સુખ નથી અને આત્મામાં ક્યાંય દુઃખ નથી. જગતમાં ક્યાંય સુખ નથી ને આત્મામાં ક્યાંય દુઃખ નથી. આત્માનો જ્યાં જ્ઞાન પ્રગટ થયું સમ્યક જ્ઞાન પ્રગટ થયું, જગતમાં એના જેવું ક્યાંય પણ એને સુખદાયક વસ્તુ નથી. દરેક પદાર્થ, જગતનો દરેક પદાર્થ કેવો છે? જ્ઞાનનું જ્ઞેય છે. અને નિમિત્ત થશે તો રાગ એમાં ઉત્પન્ન થશે. પરના લક્ષ્ય શું થવાનો છે? રાગ થવાનો છે. તો એ કોઈ જગતનો પદાર્થ સુખદાયક નથી. એક પોતાનું સમ્યક જ્ઞાન તે જ સુખદાયક છે. એના જેવી અન્ય કોઈ વસ્તુ નથી. આ સમ્યક જ્ઞાન જ જન્મ જરા અને મૃત્યુ રૂપી ત્રણ રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે. આ સમ્યક જ્ઞાન રૂપી અમૃત એવું છે કે એક વાર પ્રગટ થાય તો તેને હવે જન્મ જરા અને મરણ એ કોઈ રહેતું નથી. હવે પાંચમી ગાથા, જ્ઞાની અને અજ્ઞાનીના કર્મ નાશના વિષયમાં તફાવત. હવે કહે છે કે જ્ઞાની કર્મનો નાશ કરે છે કેટલા સમયમાં કરે છે, અજ્ઞાનીને કેટલી વાર લાગે છે, એની વાત આમાં કરે છે. અને પછી આપણને કહે છે કે ભાઈ આ તે શુભ ભાવ, કસાયની મંદતા, પુણ્ય ભાવ આ પહેલી વાર કરે છે એવું નથી, અનંત વાર. આવા તો કાંઈ નહીં પણ મુનિના વ્રતો અનંત વાર પાડ્યા. અને ક્યાં ગયો છો? નવમી ગ્રહે. મિથ્યા દ્રષ્ટિ જઈ શકે તો ક્યાં સુધી જઈ શકે? વધારે વધારે નવમી ગ્રહે. અને એ પણ કોણ જઈ શકે? દ્રવ્યલિંગી. પણ કોણ? દ્રવ્યલિંગી જ કહેતા જઈને. બાકીના બધા તો કેવા છે? કુલિંગી છે. દ્રવ્યલિંગી કહેતા જ જૈન ના થાય, બીજા બધા તો અન્ય કુલિંગી. જેને શુકલ લેસ્યા હોય જઈ શકે. દ્રવ્યલિંગી તો સાચા, પાછા કેવા? શુકલ લેસ્યા ન હોય તો નવમી ગ્રહવેગ સુધી પણ જઈ શકે નહીં. એમાં એટલો કસાયનો ભાવ ઓછો થઈ ગયો હોય છે, મંદ થઈ ગયો હોય છે કે એને કોઈ પણ આવીને ગમે તે ઉપસર્ગ હેરાન કરે છે તો પણ એ કસાય મંદ રાખે છે. કે ને ચામડી ઉખેડીને ખાડ છાંટે, મીઠું છાંટે તો પણ ક્રોધ તો ન કરે, આંખનો ખૂણો પણ લાલ ન થાય, એટલો કસાયની મંદતા કરે છે. છતાં પણ આત્માનો અનુભવ નથી, સમ્યક જ્ઞાન નથી, તો એ ચાર ગતિમાં રખડે છે. આ સમ્યક જ્ઞાનની મહત્તા છે કે એવા તો બાયના સ્વભાવ તો આ જીવે, બીજાએ નહીં પણ આ જીવે કેટલી વાર કર્યા છે. અને અષ્ટપાવડમાં કુનકુનાચાર્ય દેવ તો કહે છે કે આ જીવે અજ્ઞાનપણે એટલી વાર મુનિવ્રત પાડ્યા છે કે એના મોર પીછીને કમંડળનો ઢગલો કરીએ તો કેટલો થાય છે? મેરુ પર્વત જેટલો ઢગલો થાય છે. કોણે આવું કર્યું છે? આત્માનું જ્ઞાન એક સમય પણ કર્યું નથી. શુભભાવ અનંત વાર કરી ચૂક્યા છે. નવમી ગ્રહવેગ જવાના શુભભાવ અનંત વાર કર્યા છે, પણ ભવને ટાળનારું સમ્યક જ્ઞાન એક વાર પણ આ જીવે પ્રગટ કર્યું નથી. અને પ્રગટ કર્યું હોત તો આવી દુઃખમય દશા ન હોત. એટલી વાર માતાઓને રડાવી છે કે એના આંસુનો કલેક્ટ કરીએ તો કેટલો થઈ જાય છે? સાગરના સાગર ભરાય જાય છે. મિથ્યા દ્રષ્ટિપણે દ્રવલિંગ પાડીને પછી એવી જગ્યા કોઈ બાકી નથી રહે જ્યાં જન્મોને મર્યો ન હોય. દ્રવલિંગ પાડ્યું હોય પછીના ભવમાં એવી જગ્યા કોઈ બાકી નથી રહે જ્યાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય, મર્યો ન હોય. હવે શું કરવું બાકી? પાપ કરીને સાતમી નરક સુધી પણ ગયો છે અને પુન કરીને નવમી ગ્રવેક, બે જગ્યાએ, સાતમી નરક અને બે જગ્યાએ એક્સ્ટ્રીમ પોઈન્ટ જો ગણીએ પુન પાપના ફળના, બે અનંતવાર આ જીવ કરી ચૂક્યો હોય પણ એક સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનની વાત ચાલે છે તો સમ્યક દર્શન પણ નથી કર્યું અને સમ્યક જ્ઞાન પણ કોણે નથી કર્યું? બીજા જીવે. આ જીવે ક્યારેય કર્યું નથી. તો મહત્તા હવે સમ્યક જ્ઞાનની છે. તો એની વાત આપણને પાંચમી ગાથામાં કરે છે. આ તો અનંત કાળ છે ને. એ તો ઓલો જે મળે છે એ શેમાં આપે છે? 2000 સાગર. ત્રસની સ્થિતિ મેક્સિમમ 2000 સાગર હોય છે. એમાં જો આત્માનું કલ્યાણ કરે તો મોક્ષમાં જાય છે, કલ્યાણ ન કરે તો ક્યાં જાય છે? પાછો નિગોદમાં. પાછો નિગોદમાં જઈને બહાર આવે છે તો એ આવા ભવ કરે છે, પાછો નિગોદમાં જાય. એમ કરતા કરતા પણ આ જીવે કેટલી વાર ગયો છે? અનંત વાર. કોઈ દી કલ્પના કરે છે? અનાદિ એટલે શું? પણ આમ શું કહે, 10-15-25 વર્ષ બોલતા આપણને ના આવડે એટલે પૂરો થઈ ગયો શરૂઆત, એમ ક્યાં સુધી જાશો એમ, 100, 200, 500 એમ છે. અનાદિ 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 તો ક્યાં જીવ રહ્યો? મોક્ષમાં રહેતો હતો, સુખમાં રહેતો હતો, શાંતિમાં રહેતો હતો, એક ભવ થી બીજા ભવ, એક ભવમાં બીજા ભવનું બી વાવતો જ જાય છે. જેમ કે ને ડગલે પગલે શું વાવતો જાય છે? કાંટા વાવતો જાય. અને પછી કે મને પગમાં વાગે, પણ આગળ તો શું વાવતો જાય છે તો પેલા જો, એમ એક ભવમાં બીજા ભવનું બીજ તો વાવતો જાય. આમને આમ અનંત કાળ આ જીવે પરિભ્રમણ માં ગાળા છે. અરે વંટોળે ચડેલું તણખલું પણ ક્યાંક જઈને પડે છે. અને આ જીવ તો એક ભવ માંથી બીજો, બીજા માંથી ત્રીજો, એમ કોઈ દી એના દુઃખ ના આરો આવતો નથી. એની હવે આ તો જ્ઞાની અને અજ્ઞાની ના કર્મ નાશ કેવી રીતે કરે તેની વાત આમાં આવે, પાંચમી માં કરે છે. એની 48 કે એવું કઈ ફિગર છે, 48 કે એવું એમાં ફિગર છે. કોટી જન્મ તપ તપે જ્ઞાન વિન કર્મ જરે જે, જ્ઞાની કે ચિન મે ત્રિગુપ્તિ તે સહજ ટરે તે, મુનિ વ્રત ધારય અનંત વાર ગ્રીવ કયુ પજાયો, પે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેસન પાયો. ચિત્ર પણ દેખાડ્યું છે કે જ્ઞાન વિના તપ કર્યું તો કેટલા તપ કર્યા છે જો, ઘણા કર્યા છે તો પણ કઈ મળ્યું નથી. અને જ્ઞાન સહિત તપ કરે છે તો એને જ્ઞાન નો પ્રકાશ થઈ જાય છે. ઓલા તો કેટલા ભવો કર્યા, જ્ઞાન વગર શુભ ભાવ કર્યા તો એને ઘણા ભવો ધારણ જન્મ મરણ કર્યા. અને જ્ઞાન સહિત તપ એટલે ચારિત્ર વિતરાગતા કરે છે તો એને પ્રકાશ થાય છે. એનો અન્વયાર્થ, અજ્ઞાની જીવને સમ્ય જ્ઞાન વગર કરોડો જન્મો સુધી તપ તપવાથી જેટલા કર્મો નાશ થાય છે તેટલા કર્મો તો સમ્ય જ્ઞાની જીવને મન વચન અને કાયા તરફની જીવની પ્રવૃત્તિને રોકવાથી, એનો અર્થ છે કે નિર્વિકલ્પ શુદ્ધ સ્વાનુભવથી ક્ષણ માત્રમાં સહેલાઈથી નાશ પામે છે. અજ્ઞાની જીવ આત્માના અનુભવ વિના, સમ્યક સાચા જ્ઞાન વિના કરોડો જન્મ સુધી ભલે તપ કર્યા કરે, જો કે કરોડો જન્મ તેને ઉપરા ઉપરી મળવાના નથી. કદાચ એક ભવ આમાં પછી બીજામાં બધાનો ટોટલ કરીએ કદાચ, કારણ કે 2000 સાગરમાં કઈ કરોડો ભવ તો આ મનુષ્યપણાના તો મળવાના નથી, પણ બધા મળીને કરીએ આપણે તો કરોડો જન્મો સુધી. આ તો કહેવાની છે તો ગમે ત્યાં સુધી કરે રાખ. આત્માનો અનુભવ નથી, સમ્ય જ્ઞાન નથી તો સાચી રીતે કર્મો ખરવાના નથી. કર્મો ખરશે શું, નવા નવા બંધાતા જશે. કરોડો જન્મો સુધી તપ તપવાથી અબજોના અબજો વર્ષ સુધી, જેમ કે ને ઉભા ઉભા એવું તપ કરે કે ઝાડના ઠૂઠાની જેમ સુકાઈ જાય તો પણ એને કર્મનો નાશ જડતો નથી. જેટલા કર્મો નાશ થાય છે તેટલા કર્મો તો, જેમ કે ને આટલા વર્ષ તે હું કામ કર્યું, આ કામ તો મારા ડાબા હાથનું કામ છે એમ કે ને, એમ જ્ઞાનીને માટે આ કર્મનો નાશ કરવી તો કેવું છે, ચપટી સહેલાઈથી કામ થઈ જાય. જે અજ્ઞાની જે કરોડો ભવો સુધી કર્મોને ટાળી શકતો નથી તે કર્મો તો સમ્ય જ્ઞાની જીવને માન વચન કાયા તરફની જીવની પ્રવૃત્તિને રોકવાથી, આપણી પણતી કાં તો મન દ્વારા કામ કરે છે, વચન દ્વારા અથવા તો કાય દ્વારા, ક્યાંય ને ક્યાંય પરનું લખ કરીને રાગ દ્વેષમાં રહે છે ત્યાંથી રોકીને, એનો અર્થ નિર્વિકલ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તો ક્ષણ માત્રમાં, કેવી રીતે ક્ષણ માત્રમાં ને કેવી રીતે સહેલાઈથી, ઇઝીલી, દુઃખ વગર, આકુતા વગર, તકલીફ વગર નાશ પામે છે. આ બેનો તફાવત, જ્ઞાની છે એ સ્વરૂપના અનુભવમાં જ્યાં લીન થાય છે ત્યાં કર્મો તો સહેજે ખરવા જ માંડે છે, અને અજ્ઞાની કરોડો ભવો જન્મો સુધી તપ કરે છે તો પણ એ કર્મો ખરતા નથી. આ સમ્ય જ્ઞાનનું ફળ છે. જ્યાં સમ્ય જ્ઞાન છે ત્યાં કર્મો હવે આવતા નથી ને જૂના કર્મો ખરવા માંડે છે. અને અજ્ઞાની ગમે તેટલા સુભાવ કરે તો પણ એ કર્મો નાશ પામતા નથી. આ જીવ કોની વાત કરે છે? અહીંયા આપણી પોતાની વાત કરે છે ભાઈ. અનંત કાળમાં મુનિ ના વ્રતો ધારણ કરીને જો તું દુઃખ પામો છો, હવે તારે કેવા સ્વભાવ કરીને સુખ પામવું છે? કે જેથી એમ કે આ મેં દાન આપ્યું એટલે મને ધર્મ થઈ ગયો, આ થોડા ઉપવાસ કર્યા એટલે ધર્મ થઈ ગયો. આ પેલા આવું નથી કર્યું આપણે? આ દાન પૂજા ભક્તિ બધું પેલા નથી કર્યું? અને પેલા કર્યું છે તો પણ સુખ ન પામ્યો, તો હવે કરીને સુખ પામવું છે? તો આ સ્વભાવથી કાંઈ આત્માનો અનુભવ સમ્યક દર્શન થવાનો નથી. તો આ જીવ મુનિઓના, બીજાની તો ક્યાંય વાત રહી, પણ મુનિઓના મહાવ્રત. આપણે કાલ આવ્યું હતું મુનિઓના મહાવ્રત ક્યાં હોય છે? પાંચ મહાવ્રત છે ને, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય નિરોધ, છ આવશ્યક અને સાત બીજા ગુણ. એવા 28 ગુણો છે મહાવ્રત. કેવા પાળે? ચોખ્ખા પાળે. પોતાના માટે કરેલો અનાજનો એક દાણો પણ ન લેને, પોતાના માટે કરેલું એક પાણીનું બિંદુ પણ ન રે, એવી રીતે ચોખ્ખા 28 મૂળ ગુણ આ જીવે ભૂતકાળમાં અનંતવાર પાળ્યા છે. અનંતવાર મુનિઓના મહાવ્રત ધારણ કરીને અનંતવાર નવમી ગ્રવેક સુધી ઉત્પન્ન થયો છે. સ્વર્ગમાં 16 સ્વર્ગ છે, એના ઉપર શું છે? 9 ગ્રવેક છે, અને પછી એના ઉપર 9 અનુદિશ, 5 અનુત્તર, અને એના ઉપર સિદ્ધશિલા છે. ગ્રવેક આપણે ત્રણ લોકનો જોઈએ છે ને, એ ઉભો દેખાય છે, કોનું ચિત્ર છે? વિશ્વનું છે ને. કડે હાથ મૂકીને ઉભો છે, કોનું ચિત્ર છે? વિશ્વનું કે લોકાકાશનું? વિશ્વનું નથી, લોકાકાશનું જ છે, કારણ કે એ જેટલો ભાગ દેખાય છે કોનો છે? લોકાકાશ. વિશ્વનું ચિત્ર કોઈ દોરી શકે કે નહીં? ન દોરી શકાય. કેમ? આકાર વગરનું છે વિશ્વ. ફરીથી ફરીથી, આકાર, વિશ્વનું ચિત્ર દોરી શકાય કે નહીં? કેમ ન દોરાય? એના આકાર નથી. આકાર છે તો ભાઈ કેમ ન દોરાય? અંત જ નથી એટલે આકાર નથી એટલે નથી દોરી શકતા. કારણ કે અનંત ને કોઈ દોરી શકાય એવું તો કોઈ છે ને, જે દોરીને દેખાડી છે શું છે? લોકાકાશનું છે. એ લોકાકાશમાં જેમ અહીંયા માણસ ઉભો હોય તો જેમ અહીંયા કંઠ હોય તો એની જગ્યાએ ત્યાં શું હોય છે? ગ્રવેક છે. તો એ ગ્રવેક 9 ગ્રવેક હોય છે. તો નવમી ગ્રવેક સુધી ઉત્પન્ન થયો, ત્યાં સુધી વચ્ચેના ભવો પણ વચ્ચેના સ્થાનોમાં પણ ગયો છે. કેટલી વાર ગયો છે? અનંત વાર. કોણ ગયો છે? આપણે પોતે ગયા. સ્વર્ગમાં જવું એ કોઈ નવી વાત નથી. સ્વર્ગના ભવ પણ નરક કરતા વધારે કર્યા છે. આ જીવે નરકના જેટલા ભવ કર્યા છે એના કરતા વધારે ભવ સ્વર્ગના કે. તો સ્વર્ગના ભવ શેનાથી થાય? પાપથી થાય, પુણ્યથી થાય? તો પુણ્ય કરતા આવડે છે, પુણ્ય કરતા શીખડાવવું પડે એમ. એ શીખડાવવું છે, પુણ્ય કરતા શીખજે, ધર્મ કરતા ક્યારેય શીખો નથી. મુનિઓના વ્રત ધારણ કરીને અનંતવાર નવમી ગ્રહક સુધી ઉત્પન્ન થયો, પરંતુ તો પણ શું થયું? ના સુધી ગયો તો પણ પોતાના આત્માના જ્ઞાન વગર. કોનું જ્ઞાન કરવું છે? આત્માનું. કયા આત્માનું? પોતાના આત્માનું. પોતાના આત્માના જ્ઞાન વિના, એટલે કે સમ્યક જ્ઞાન વિના, આ જીવ જરા પણ, શું લખ્યું છે? અંશ માત્ર પણ સુખ પામી શક્યો નહીં. હવે કેવા સ્વભાવ કરીને સુખ પામવું છે? મિથ્યા દ્રષ્ટિને યોગ ઉત્કૃષ્ટ સ્વભાવ શુકલ લેશ્યા, છ પ્રકારની લેશ્યા હોય છે. કઈ કઈ છે? નીલ કાપોત કૃષ્ણ પીત પદ્મને શુક્લ, એવી છ પ્રકારની. એમાં 3 પાપની છે અને 3 પુણ્યની. એનું દ્રષ્ટાંત આવે છે, લેશ્યા દર્શન જોયું છે કે નહીં? ન જોયું? સોનગઢમાં ફોટો ક્યાંય એનું એક દ્રષ્ટાંત મસ્તુ આવે છે. એક જણને કેરી જોતી હતી, તો એ ક્યાં ગયો? આંબાનું ઝાડ હતું એને મૂળમાંથી કાપવા માંડ્યો. તે તીવ્ર પાપનું કારણ. તારે કેરી જોવે છે ને આખા આંબાને કાપે છે, તો કોઈ બીજું શું કરે છે? ઉપરથી કાપે છે, ડાળી કાપે છે, મોટી ડાળી કાપે છે. કોઈ શું કરે છે? નાની ડાળી કાપે છે. એમ કરતા કોઈ કેરીને તોડે છે, અને કોઈ એવો જીવ શું છે? નીચે પડેલી લે છે. તો આ શુકલ લેશ્યા એટલે શું છે? કે એકદમ શુભ ભાવ કસાયની મંદતાના પરિણામ. શુક્લ ધ્યાન એ જુદી વાત છે અને શુકલેશ્ય એ જુદી વાત છે. શુકલેશ્ય એ શું છે? શુભ પરિણામ છે કસાયની મંદતાના પણ. અને શુક્લ ધ્યાન શું છે? આત્માનો અનુભવ પૂર્વક એ જ્યાં શ્રેણી માંડે છે ત્યારે શુક્લ ધ્યાન હોય. તો આ જીવે શુકલેશ્ય કરી છે પણ શુક્લ ધ્યાન, શુક્લ એટલે ઉજળું, આપણે કહે ને શુકલ પક્ષ ને કૃષ્ણ પક્ષ, વદ ને શુદ્ધ કહીએ છીએ ને, તો શુકલ એટલે ઉજળા. જીવના પરિણામ કેવા થઈ જાય? ઉજ્જવળ થઈ જાય, પવિત્ર થઈ જાય. એવી શુક્લ ધ્યાન આ જીવે ક્યારેય પ્રગટ કર્યું નથી. કસાયની મંદતાના પરિણામ તો અનંતવાર કરીને નવમી ગ્રહિક જયો તો પણ પોતાના આત્માના જ્ઞાન વગર જરા પણ અંશ માત્ર પણ એ સુખ પામ્યો નથી. ન્યા સુખ ન પામ્યો. અને આ જીવ કહે છે કે હું અહીંયા સુખી છું, ક્યાં બેનો મેળ કરશો? સ્વર્ગમાં જઈને પણ ત્યાં સુખ પામ્યો નહીં ને અહીંયા શું કરે છે? સુખી છે, તૂટીને મરી પડે આખો દી. અને પછી શું કે સાંજના? હું સુખી છું. તમાચો મારીને ગાલ કેવો કરે? લાલ કરે. પછી કે હું કેવો હેલ્ધી છું? એના જેવું આપણે કરીએ છીએ. કરીએ છીએ આકુતા, કરીએ છીએ દુઃખ અને માનીએ છીએ કે હું સુખી છું. આવી ભૂલ આપણે કરીએ છીએ. એનો ભાવાર્થ મિથ્યા દ્રષ્ટિ જીવ. જ્ઞાન વિનાનું સુખ કેવું છે? પાંચ એમ પ્રશ્નાર્થ કરે છે. જ્ઞાન વિના સુખ જ હોતું નથી, ક્વેશ્ચન માર્ક છે ને. સાચું સુખ તો કોને છે? મુનિરાજ જે વિતરાગી સમ્ય જ્ઞાન પ્રગટ થયું છે એને સુખ છે. બાકી એના વિના સુખ કેવું એમ ક્વેશ્ચન માર્ક કરીને કહે છે. જ્ઞાન વગર સાચું સુખ હોતું નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન એટલે સમ્ય જ્ઞાન વિના કરોડો જન્મો ભવો સુધી બાળ તપરૂપ ઉદ્યમ કરીને જેટલા કર્મોનો નાશ કરે છે તેટલા કર્મોનો નાશ સમ્ય જ્ઞાની જીવ સ્વસન્મુખ નાતાપણાના લીધે સ્વરૂપ ગુપ્તિથી ક્ષણ માત્રમાં સેજે કરી નાખે છે. અજ્ઞાની કર્મોને નાશ કરે તે કથન શૈલી છે. બાકી અશુભ પરિણામ જાય પણ સાથે બીજા કર્મો નવા તો ઘણા આવે છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી ખરેખર કર્મો નાશ થતા, પણ એના અશુભ કર્મો જે થોડા ઘણા ખરે છે એની વાત કરે છે. પણ છતાં એ ખરે છે એની સામે જ્ઞાનીને તો કેવું છે? ક્ષણ માત્રમાં એવા કર્મો તો નાશ થઈ જાય છે. અને અજ્ઞાની કેવું છે? ખરે છે, ખેરવે છે થોડું, પણ બાંધે છે વધારે. અને જ્ઞાની શું કરે છે? બાંધે છે ઓછું અને નાશ કરે છે વધારે. અને સિદ્ધ ભગવાન શું કરે છે? શું કરે છે? બાંધતાય નથી ને છોડતાય નથી. તો આપણે શું કરવું છે? ક્યાં પહોંચવું છે? જ્યાં બાંધવું પણ ન પડે ને છોડવું ન પડે. અજ્ઞાની બાંધે છે ઘણું, છોડે છે બહુ થોડું. જ્ઞાની છોડે છે ઘણું, બાંધે છે બહુ થોડું. અને સિદ્ધ પરમાત્મા નથી બાંધતા નથી છોડતા. મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન સમ્ય જ્ઞાન પોતાનું જ્ઞાન વિના કરોડો જન્મો ભવો સુધી જેટલા ભવ સુધી કરે રાખે યમ નિયમ વ્રત તપ સંયમ બધું ગમે તેટલું કરે એ બધું કેવું છે? બાળ તપરૂપ ઉદ્યમ કરીને વિકલ્પોની ઉથલ પાથલ કરીને જેટલા કર્મોનો નાશ કરે છે, જેટલા કર્મો અશુભ કદાચ ખરે છે તેટલા કર્મોનો નાશ સમ્ય જ્ઞાની ક્યાં કરે છે? કે જીવ સ્વસન્મુખ જ્ઞાતાપણાને લીધે. શું છે? સ્વસન્મુખપણું અને જ્ઞાતાપણું. સ્વસન્મુખ થતા શું થશે? જ્ઞાતાપણું. અથવા જ્ઞાતાપણા માટે શું કરવું પડશે? પરદ્રવ્યને જાણવા માટે શું કરવું પડશે? પરસન્મુખ થવું પડશે ને. જ્ઞાતા થવા માટે, લોકાલોકના જ્ઞાતા થવા માટે શું થવું પડશે? પરસન્મુખ. કેમ? એને જાણવા માટે એની સામે જ કરવું ને. જ્ઞાતાપણા માટે સ્વસન્મુખ થવું પડશે. પરને પણ જાણવું હશે તો ક્યારે યથાર્થપણે જણાશે? સ્વસન્મુખ થાય તો પર તને યથાર્થપણે ભિન્ન છે એમ જણાશે. આત્માના જ્ઞાન વગર પર મારાપણે જણાશે, ભિન્નપણે જણાશે નહીં. તો સ્વસન્મુખ જ્ઞાતાપણાને લીધે સ્વરૂપ ગુપ્તથી જ્ઞાની કેવા હોય છે? મુનિરાજ કેવા હોય છે? સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા, એવા ગુમ થઈ ગયા છે. જેમ કોઈ એક જગ્યાએ નાનો છોકરો હોય, રમતો રમતો એવી જગ્યાએ રમવા બેસી ગયો હોય, તે દાદરા નીચે ગમે ત્યાં, એને એ કેવો છે? પોતાની ધૂનમાં રમે છે, એને ખબર નથી હું ક્યાં રમું છું. એમ મુનિરાજ કેવા છે? સ્વરૂપમાં એવા ગુપ્ત થઈ ગયા છે કે બહારમાં શું બને છે એ પણ ખ્યાલ હોતો નથી. તો સ્વરૂપ ગુપ્તથી ક્ષણ માત્રમાં એવા કર્મોનો તો સહેજે નાશ કરી દે છે. આ જીવ મુનિના, દ્રવ્યલિંગી મુનિના, જોયું શું લખ્યું છે? દ્રવ્યલિંગ એટલે ક્યાં? નગ્નપણું હોય તે જ દ્રવ્યલિંગ બાયનું સાચું છે. વસ્ત્ર પાત્ર પહેરે કે બીજું કઈ ભગવા કપડા પહેરે ને આ પ્રકારના, હવે તો ઘણા ચિત્ર વિચિત્ર શરૂ થઈ ગયા છે ને, હવે તો એ બધા શું છે? ભાવલિંગ છે કે દ્રવ્યલિંગ છે? કુલિંગ છે. ભાવલિંગ તો ક્યાંય નહીં પણ દ્રવ્યલિંગ પણ કહેવામાં આવતું નથી, કુલિંગ છે. ખોટું લિંગ છે, ખોટી નિશાની. લિંગ એટલે નિશાની, એ સાચી મુનિપણાની સાધુપણાની એ નિશાની નથી. ઘણા તો ભગવા પહેરે ને હવે તો ઘણા જાતના પ્રકારના પહેરે છે, એ કોઈ સાચું નથી પણ ખોટી નિશાની છે. ત્યાં સાધુપણું મુનિપણું હોતું નથી. આ જીવ મુનિના મહાવ્રતોને ધારણ કરીને, ભગવાનને કહેલા વ્રતોને ધારણ કરીને, અજ્ઞાનીને કહેલા એની વાત તો છે જ નહીં, ધારણ કરીને તેના પ્રભાવથી તેના ફળમાં ક્યાં ગયો? નવમી ગ્રહવેક સુધીના વિમાનોમાં અનંત વાર ઉત્પન્ન થયો છે. એક બે વાર નહીં પણ અનંત વાર. આ ઉપરથી એને વિચાર તો હવે થવો જોઈએ. હવે પુણ્ય કરી કરીને મારો કલ્યાણ થશે, હિત થશે, મોક્ષમાં જાય કે ધર્મ કરીને સંવર નિજા કરીને હું જાય? સ્વભાવ કરતા નથી આવડતું એવું છે જીવને? અનંત વાર કરીને નવમી ગ્રહવેક સુધીના વિમાનોમાં અનંત વાર ઉત્પન્ન થયો, પરંતુ આત્માના ભેદ જ્ઞાન, સમ્યક જ્ઞાન અથવા સ્વાનુભવ વિના તે જીવને ત્યાં પણ એટલે નવમી ગ્રહવેકમાં પણ, સ્વર્ગમાં પણ, બીજે તો ક્યાંય નથી જ મળ્યું, નરક નિગોદમાં કે મનુષ્યપણામાં તો ન મળ્યું, ત્યાં પણ નવમી ગ્રહવેકમાં પણ કેટલું સુખ મળ્યું? બરોબર લખ્યું છે, લેસ માત્ર સુખ તો મળ્યું ને, પણ ઉલટાનું દુઃખ મળ્યું. રાગ કરીને શું થયું? સુખ તો મળ્યું ને, ઉલટાનું દુઃખ મળ્યું. ત્યાં પણ સ્વર્ગમાં પણ મમતા લોભ તૃષ્ણાથી આ જીવ દુખી થયો. આત્માનો અનુભવ નથી, સમ્યક જ્ઞાન નથી, તો જ્યાં જાય ત્યાં શું છે? દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. આત્માનો અનુભવ કરશે તો નરકમાં પણ એને સુખ છે, અને આત્માના અનુભવ વિના સ્વર્ગમાં પણ તેને દુઃખ છે. આ રીતે જ્ઞાનની, સમ્યક જ્ઞાનની આપણને મહિમા દેખાડી. હવે તેનો વિસ્તાર, જ્ઞાનના દોષ અને મનુષ્ય પર્યાય વગેરેની દુર્લભતા, તેની વાત આગળ કહેશે.